மௌலோயேசவசாஹுனம் அரிஹந்த சித்த சூரி உபாத்யாய சாது சர்வ அர்த்த கே பிரகாஷி மாங்கலிக உபகாரி ஹை தினகு ஸ்வரூப ஜான ராகதே பயி ஜோ பக்தி காய கோ நமாய ஸ்துதி கோ உச்சாரி ஹை தன்ய தன்ய துமஹி ஸே காஜ ஸவ ஆஜ பய கர ஜோரி பார பார வந்தனா ஹமாரி ஹை மங்கல கல்யாண சுக ஐசோ ஹம சாஹத ஹை மங்கல கல்யாண சுக ஐசோ ஹம சாஹத ஹை ஹோ மேரி ஐசி தஷா ஜைசி தும தாரி ஹை ஹோ மேரி ஐசி தஷா ஜைசி தும தாரி மோக்ஷ மார்கஸ்ய நீதாரம் பீதாரம் கர்ம பூவ்ருதாம் ஜ்ஞாதாரம் விஸ்வ தத்வானாம் வந்தே தத்குண லப்தயே. தத்வார் சூத்திர கிரந்த விராஜமான பூஜ்ய குருதேவ் ஸ்ரீனா அப்படி அத்தியந்த மார்மிக பிரவச்சனோ અને એના ઉપર પંડિતજીના અત્યંત સુંદર માર્મિક અને ભાવવિભોર પ્રવચનો આપણે સાંભળી રહ્યા છે, જેમાં અધ્યાત્મની ઉત્કૃષ્ટ ચરમ સ્વતંત્રતાની વાત ચાલી રહી છે. આત્મા એટલે કે જ્ઞાન સ્વભાવી જીવ દ્રવ્ય અને રાગ એ બેના પ્રદેશ ભિન્ન છે, ક્ષેત્ર ભિન્ન છે, બે વચ્ચે અત્યંત અભાવ છે, વજ્રની દિવાલ છે. આવી ઉત્કૃષ્ટ ચર્ચા સાંભળ્યા બાદ ખરેખર તો હવે કઈ કેવા પણ રહ્યું નથી, કારણ કે બધી જ વાતો આમાં આવી ગઈ. પ્રયોજનની સિદ્ધિ કરવા વાળી દ્રવ્યાનિયોગની સુંદરતમ ચર્ચા આપણે સાંભળી રહ્યા છે. હવે આપણો પુરુષાર્થ આપણે ઉપાડવાનો છે અને પ્રજ્ઞા છીણી પટકીને રાગ અને જ્ઞાનને જુદા અનુભવવાના છે, કરવાના નથી, અનુભવવાના છે, કારણ કે જુદા છે. ચલો આ થોડીક વાત આપણે સ્વાધ્યાયની કરી. આપણી પાસે આજે બે વિષય છે. એક તો જે આપણો ચાલતો વિષય તત્વાર સૂત્ર જે છે એ છે, અને એક જે આપણે આ પર્વ મનાવી રહ્યા છે થોડીક એની પણ આપણે ચર્ચા કરવી જોઈએ. શું છે આ પર્વનું નામ? બે પાંચ મિનિટમાં ચર્ચા કરીને પછી આપણે આના ઉપર આવશો. શું છે આ પર્વનું નામ? બધા એમ કહેશે દિવાળી, દીપાવલી. નામ શું છે આ પર્વનું? વાસ્તવિક નામ શું છે? મહોત્સવ. કયો મહોત્સવ? નિર્વાણ મહોત્સવ. આખું બોલો, વીર નિર્વાણ મહોત્સવ. એક 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 પોઈન્ટ જોજો. લવના વિષય થોડો તો આપણે થોડા કે ભાવમાં આવીએ, થોડુંક આનું મહત્વ સમજાય. સોલ સાયન્સમાં તો હમણાં લેવાની છો, પરંતુ આ બધા વયા જશે ને, પાછા બીજા આવશે. સમજાય છે? હું ધ્રુવ છું, અહીંયા ઉત્પાદ વય થયા કરશે, ખ્યાલ આવે છે? તો થોડીક ચર્ચા કરીએ જો મહાવીર ભગવાન સંબંધી. તો કે છે વીર નિર્વાણ મહોત્સવ છે નામ. મહોત્સવનું નામ શું છે? વીર નિર્વાણ મહોત્સવ. બોલજો મારી સાથે બધા, વિષય બહુ સરળ છે, બધાને ઘણું બધું ખબર છે. વીર નિર્વાણ મહોત્સવ ભરત ક્ષેત્રના અંતિમ તીર્થંકર, જેને આપણે કહીએ શાસન નાયક મહાવીર ભગવાન. કોનું શાસન ચાલે છે હમણાં? આપણે કોના શાસનમાં જીવી રહ્યા છે, પ્રવર્તી રહ્યા છે? તો કે મહાવીર ભગવાનના શાસનમાં. મહાવીર ભગવાન નિર્વાણ પામ્યા એની પહેલા કોનું શાસન ચાલતું હતું? તો કે પાર્શ્વનાથ ભગવાનનું શાસન ચાલતું હતું. હવે બીજા તીર્થંકર એટલે કે અગલી નેક્સ્ટ 24ના પહેલા તીર્થંકર નહીં થાય ત્યાં સુધી કોનું શાસન ચાલશે? તો કે મહાવીર ભગવાનનું શાસન ચાલશે. બરાબર છે? હવે એક એક પોઈન્ટ જો. ક્યાંથી આવ્યા મહાવીર ભગવાનનો જીવ? ક્યાંથી આવ્યો કોને ખબર છે? મહાવીર ભગવાનનો જીવ અહીંયા ભરત ક્ષેત્રમાં અંતિમ તીર્થંકર તરીકે ત્રિશલા માતાના ગર્ભમાં સિદ્ધાર્થ રાયાના આંગણે મહાવીર ભગવાનનો જે જીવ છે એ ક્યાંથી આવ્યો? બહુ બઢિયા. અચ્યુત, અચ્યુત સ્વર્ગ, અચ્યુત સ્વર્ગ. સોળમા સ્વર્ગથી એ જીવ અહીંયા આવ્યો. પહેલી વાત, સોળમા સ્વર્ગથી એ જીવ અહીંયા આવ્યો. હવે બીજી વાત સાંભળો, બહુ ઇમ્પોર્ટન્ટ છે. મહાવીર ભગવાનના જીવે, હું ઘણી બધી વાતો કટ કરું છું, ઇમ્પોર્ટન્ટ બે ચાર પોઈન્ટ કહું છું. મહાવીર ભગવાનના જીવે, બીજો પ્રશ્ન છે, મહાવીર ભગવાનના જીવે તીર્થંકર પ્રકૃતિનો બંધ, તીર્થંકર પ્રકૃતિનો ઉદય આવશે ને, ઉદય આવ્યો ને, એ ભાવમાં ઉદય આવ્યો. તીર્થંકર પ્રકૃતિનો બંધ મહાવીર ભગવાનના જીવે ત્રીજા ભાવ પહેલા, મહાવીરના ત્રીજા ભાવ પહેલા તીર્થંકર પ્રકૃતિનો બંધ ચાલુ થઈ ગયો હતો. સમજાય છે? એ ત્રીજા ભાવ પહેલા રાજાનંદ, રાજાનંદના ભાવમાં તીર્થંકર પ્રકૃતિનો બંધ ચાલુ થયો અને ત્યાંથી મહાવીર ભગવાનનો જીવ સ્વર્ગમાં ગયા. સ્વર્ગમાં 22 સાગરનું આયુષ્ય લઈને સ્વર્ગમાં ગયા નિયતિબેન, અને 22 સાગરનું આયુષ્ય લઈને સ્વર્ગમાંથી અહીંયા આવ્યા. જ્યારે એ રાજાનંદના ભાવમાં હતા, એટલે મહાવીરની પહેલાનો સ્વર્ગનો ભાવની પહેલાનો ભાવ, ત્યારે એ જીવ જ્યારે તીર્થંકર પ્રકૃતિનો બંધ કરે છે ત્યારે અહીંયા વાસુપૂજ્ય ભગવાનનો કાળ ચાલુ છે. 12મા વાસુપૂજ્ય ભગવાનનો કાળ ચાલુ છે. એટલે વાસુપૂજ્ય ભગવાન તીર્થંકર તરીકે વિચરે છે ત્યારે મહાવીર ભગવાનના જીવે તીર્થંકર પ્રકૃતિનો બંધ કરીને 22 સાગર, હવે સમજી ગયા તમે, 22 સાગરનું આયુષ જે સ્વર્ગમાં એમણે વિતાવ્યું એ દરમિયાન અહીંયા 12મા તીર્થંકરથી લઈને 23મા પાર્શનાથ ભગવાનના તીર્થંકરનો આખો કાળ થઈ ગયો. પોઈન્ટ સમજાયો? બધાને ખ્યાલ આવ્યો? ખ્યાલ આવે છે. હવે મહાવીર ભગવાનનો જીવ અહીંયા આવ્યા. હવે ઘણી બધી જે બેસિક વાતો છે એને ગૌણ કરું છું, ઘણા બધાને બધું જ ખબર છે. મને ખાલી એક બે વાત કેવી છે, એક આ ઇમ્પોર્ટન્ટ વાત હતી કે એ તીર્થંકર પ્રકૃતિને કર્ણાનયોગમાં શું કહેવામાં આવે છે ખબર છે? તીર્થંકર પ્રકૃતિને કર્ણાનયોગમાં ધ્રુવ પ્રકૃતિ કહેવામાં આવે છે. ધ્રુવ પ્રકૃતિ કીધી છે ને, ધ્રુવ પ્રકૃતિ. ધ્રુવ પ્રકૃતિ એટલે તીર્થંકર ક્યાંથી આવે? બે જગાથી આવે ને, યા તો નરકમાંથી, યા તો, બરાબર છે. અને જે સમયે તીર્થંકર પ્રકૃતિનો બંધ, ધ્રુવ પ્રકૃતિનો અર્થ કરું છું, જે સમયે તીર્થંકર પ્રકૃતિનો બંધ ચાલુ થયો એ સમયથી લઈને, એ તીર્થંકર પ્રકૃતિનો જે બંધ ચાલુ થયો એ સમયથી લઈને સાતમા ગુણસ્થાનના છઠ્ઠા ભાગ સુધી, જોઈ લેજો, સાતમા, બરાબર છે, સાતમા ગુણસ્થાનના છઠ્ઠા ભાગ સુધી એ તીર્થંકર પ્રકૃતિ નિરંતર બંધાય, પછી નહીં બંધાય, પછી એ સત્તામાં રહેશે અને પછી એ ઉદયમાં આવશે 13મા ગુણસ્થાનના પહેલા સમયથી. તો ચોથા ગુણસ્થાનથી લઈને 7મા ગુણસ્થાનના છઠ્ઠા ભાગ સુધી તીર્થંકર પ્રકૃતિ એ દરમિયાન બંધાઈ શકે, પણ બંધાવાનું ચાલુ થાય એ પછી એ નિરંતર બંધાય, એટલે કે નિરંતર એનો આશ્રવ ચાલુ છે. આના પછી શું સમજાયું? આના પછી સમજાયું, શેણિક રાજાનો જીવ સમજાય છે નરકમાં છે અને તીર્થંકર પ્રકૃતિનો બંધ ચાલુ છે. નરકમાં પણ તીર્થંકર પ્રકૃતિનો બંધ ચાલુ છે, વિચાર કરો. પોઈન્ટ સમજાય છે? એવા પ્રકારના અંદરમાં અબુદ્ધિપૂર્વકના પરિણામ પણ ચાલે છે. એ પ્રકારનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ, એ જીવના ભાવ, ભાવ છે ને, ભાવ, 16 કારણ ભાવના, એમાં સૌથી પહેલી કારણ ભાવના દર્શન વિશુદ્ધિ, દર્શ વિશુદ્ધિ ભાવના સમજાય છે, દર્શન વિશુદ્ધિ ભાવના. તો આ પ્રમાણે આખી વાત છે. હવે એક વાત હજી, મહાવીર ભગવાનનો જીવ અહીંયા ભરત ક્ષેત્રમાં એમનો અવતાર થયો. ચોથો આરો, ચોથા આરામાં 63 લાખા પુરુષ થાય ને, તો ચોથો આરો કેટલા સમયનો હતો ટોટલ, બોલો, કોઈને ખબર છે? એક મિનિટ, જેન્ટ્સમાંથી ચોથો આરો, છ આરા છે ને, છ આરા, તો હમણાં 5મો ચાલે છે, પછી 6ઠ્ઠો આવશે, 4 પૂરા થઈ ગયા, ચોથા આરામાં 63 લાખા પુરુષ થાય. આ અવસરપીણી, એમાં પણ હુંડા અવસરપીણી ચાલે છે, બધું સમજાય છે? તો એ હુંડા અવસરપીણીના ચોથા આરામાં 63 લાખા પુરુષ થયા. મારો પ્રશ્ન એ છે કે ચોથો આરો ટોટલ કેટલા વર્ષનો? 1 કરોડ સાગર માઇનસ 42,000 યર્સ, 21,000 વર્ષનો 5મો આરો, 21,000 વર્ષનો 6ઠ્ઠો આરો, સમજાય છે? તો 1 કરોડ સાગર માઇનસ 42 યર, 1 કરોડ સાગર, કલ્પના ન કરી શકો કેટલો મોટો કાળ છે. સાગર આદિનું માપ જોશો તો હલી જશો. 1 કરોડ સાગર, એમાં ઋષભદેવ થી લઈને મહાવીર પર્યંત 24 તીર્થંકર થયા. ઋષભદેવ ભગવાનનું આયુષ્ય, એમના જે સંયોગમાં શરીર હતું એની ઊંચાઈ અને જે બધું છે એના કરતા ઘટતું 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 મહાવીર ભગવાનના જીવનું આયુષ્ય કેટલું હતું? 72 યર્સ માત્ર. 72 યર્સ માત્ર. હવે સાંભળજો એક બે વાત. 72 યર્સ ને આપણે 3 ભાગમાં ડિવાઈડ કરી નાખ્યા, ખ્યાલ આવે છે ને? 72 યર્સ ને આપણે 3 ભાગમાં ડિવાઈડ કરીએ તો પહેલા 30 વર્ષ, પછી 12 વર્ષ અને પછી 30 વર્ષ. 30 વર્ષ, 12 વર્ષ અને 30 વર્ષ. તો 30 વર્ષ ગયા યુવાન અવસ્થામાં, રાજ્ય અવસ્થામાં, રાજકુંવરની અવસ્થામાં. બાલ બ્રહ્મચારી, માતા પિતાએ ખૂબ પ્રયત્ન કર્યો કે લગ્ન થાય, ખૂબ પ્રસ્તાવ મૂક્યા, મનાવ્યા, તે બધું, પરંતુ નાનપણથી જ વૈરાગી. ઘણી બધી વાતો હમણાં સોલ સાયન્સમાં પછી કરીશ. ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે 30 વર્ષનો એ જે રાજ્ય અવસ્થાનો કાળ છે એ વીતી ગયો. એના પછી 30 વર્ષની ઉંમરમાં, વિચાર કરો તમે, 30 વર્ષની ઉંમરમાં એમને દીક્ષા ધારણ કરી, ખ્યાલ આવે છે? 12 વર્ષ દીક્ષા કાળમાં રહ્યા તીર્થંકરનો જીવ. દીક્ષા કાળમાં એટલે મુનિ અવસ્થામાં તીર્થંકરના જીવ ઉપદેશ ન આપે, ખ્યાલ છે? નિયતિબેના, મૌન સાધના કરે, કોઈ આચાર્ય દ્વારા દીક્ષિત ન થાય, સ્વયં દીક્ષિત થાય, ખ્યાલ આવે છે? પોતે જ ગુરુ અને પોતે જ અંદરમાં સાધના 12 વર્ષ સુધી કરી. અને એના પછી મહાવીર ભગવાનના જીવને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ એના પછીની આખી કથા આપણને ખબર છે. 66 દિવસ સુધી દિવ્ય ધ્વનિ ન છૂટી અને પછી વિપુલાચલ પર્વત ઉપર પ્રથમવાર દિવ્ય ધ્વનિ ખીરી. અને પછી 30 વર્ષ સુધી મહાવીર ભગવાનના જીવે આખા દેશમાં સમોશરણ સહિત વિચરીને તીર્થની સ્થાપના કરી અને ઉપદેશ આપ્યો. 30 વર્ષ. હવે એક ઇમ્પોર્ટન્ટ વાત, આ બધું બધાને ખબર છે, આપણે ખાલી એક એ ભાવમાં આવીએ છીએ. કારણ કે ક્યારે છે મહાવીર ભગવાન નિર્વાણ ક્યારે પામશે? ક્યારે પામ્યા? આજથી કેટલા વર્ષ પહેલા પામ્યા ખબર છે કોઈને? એક્ઝેક્ટ આજથી કેટલા વર્ષ પહેલા પામ્યા? 2545 યર્સ પૂરા થઈ ગયા. 2545 યર્સ પહેલા મહાવીર ભગવાન નિર્વાણ પામ્યા. 2546મું વર્ષ બેઠું. થોડોક ઇતિહાસ આપણને ખ્યાલ હોવો જોઈએ. મને તો ઘણું ડિટેલમાં લેવાની ભાવનાથી, પણ થોડુંક તત્વાર સૂત્ર પણ લેવું છે એટલે થોડુંક આને ભગાવું છું. તો આટલા વર્ષ પહેલા મહાવીર ભગવાનના જીવ ક્યારે આવે? ક્યારે એટલે દિવસ અહીંયા હમણાં ક્યારે આવશે? આજે? ગઈકાલે શું હતું? ચલો આપણે 4 દિવસમાં એને ડિવાઈડ કરીએ. થોડોક ભાવ આપણને ખ્યાલ. ગઈકાલનો દિવસ કોણે કેવી રીતના યાદ કર્યો મને મને ઈમાનદારીથી કહેજો. ગઈકાલનો દિવસ ધનતેરસ. ધનતેરસ ને? નહીં ધન, અરે ધનતેરસ કો કે ધન્યતેરસ કો? જે દિવસે ધનની પૂજા કરીએ ધન્ય જ હોય ને? જાગે છે બધા, થાયકા નથી, બરાબર ને? ગઈકાલે હતો 13મો દિવસ, સમજાય છે? 13મો દિવસ હતો ને ગઈકાલે. કેટલા કલાક દિવ્ય ધ્વનિ છૂટે છે દિવસમાં, ખ્યાલ છે કોઈના? જો હવે હું તમને કહું છું, સાંભળો. ટોટલ આખા દિવસમાં, 30 વર્ષની વાત કરું છું, 30 વર્ષ સમોસરણ સહિત મહાવીર ભગવાનના જીવે તીર્થની સ્થાપના કરીને ઉપદેશ આપ્યો. હવે ઉપદેશની વાત કરો, એમાં સિદ્ધાંત જે આવ્યા એની વાત કરો, એ વસ્તુ સ્વરૂપની વાત કરો, એની જે ઘોષણા આ કાળમાં ગુરુદેવે કરી એ બધું આપણી સામે છે, ખ્યાલ આવે છે? પણ એ ઉપદેશ, ઓમકાર ધ્વનિ, દિવ્ય ધ્વનિ. તો એક દિવસમાં મમતાબેન 7 કલાક, સાંભળો બધા, 7 કલાક અને 12 મિનિટ. કેટલા? 7 કલાક અને 12 મિનિટ ટોટલ કહું છું. મિનિમમ 3 વાર છૂટે ઓમ ધ્વનિ, મિનિમમ 3 વાર છૂટે. અને એક ટાઈમમાં, આ તો ટોટલ ના આખા દિવસના કલાક કીધા, કેટલા યાદ રહેશે ને? કેટલા? 7 કલાક અને 12 મિનિટ. અને એક ટાઈમમાં તો કે 6 ઘડી. અને 1 ઘડી = 24 મિનિટ્સ. 24 મિનિટની 1 ઘડી, એવી 6 ઘડી. હવે એ 6 ઘડીને તમે 24 મિનિટથી મલ્ટીપ્લાય કરો તો આવશે 2 કલાક અને 24 મિનિટ. 2 કલાક અને 24 મિનિટ એક ટાઈમે દિવ્ય ધ્વનિ છૂટે એવી 3 વાર, એટલે 7 કલાક અને 12 મિનિટ. અને કદાચ ચોથી વાર છૂટે દિવ્ય ધ્વનિ ખીરે, તો એનામાં પાછા તમે 2 કલાક અને તમારે 24 મિનિટ એડ કરવાના, તો થશે ટોટલ 9 hours and 36 મિનિટ. કોઈ ચક્રવર્તી આદિનો, મુનિરાજ આદિનો કોઈ પ્રશ્ન હોય અને દિવ્ય ધ્વનિ છૂટે, સમજાય છે, તો 9 કલાક અને 36 મિનિટ. કેટલા કલાક રૂપાબેન? કેટલા કલાક? 9 કલાક અને 36 મિનિટ. ચલો આપણે એને બાદ કરીને 7 કલાક અને 12 મિનિટ લઈએ. તો હવે વિચારો કે 7 કલાક અને 12 મિનિટ, ઘણા જીવો એવા કે 30 વર્ષ સુધી 7 કલાક અને 12 મિનિટ રોજ દિવ્ય ધ્વનિ સાંભળવા સમોશરણમાં જતા હતા. ખ્યાલ આવે છે? આપણે રોજ આવે 365 દિવસ આવીએ છીએ ને આપણે અહીંયા ગુરુદેશનું પ્રવચન સાંભળવા માટે. તો એવી રીતના આપણે કેટલા કલાક આવીએ? 1 કલાક બહુ તો, અને પછી 2-4 ક્લાસ થઈ જાય તો એમ થાય કે એકાદ તો હવે વાંધો નહીં ચાલશે, હે ને? સમજાય છે? એ બધું તો અટન કેવી રીતના થાય? તમે એક પછી એક અટલું બધું રાખો તો કેવી રીતના થાય? પોઈન્ટ સમજાય છે? તો અહીંયા કહે છે કે 7 કલાક અને 12 મિનિટ દિવસની કોને કીધી? અને હવે સાંભળો, હવે એના ભાવને ગ્રહણ કરો કે 30 વર્ષ સુધી જે જીવો લગાતાર 7 કલાક અને 12 મિનિટ દિવ્ય ધ્વનિ સાંભળવા માટે સમોષણમાં જતા હતા, અને ગઈકાલના દિવસે કોને યાદ કર્યો? ગઈકાલનો દિવસ ધન્ય તેરસ. ધન્ય કેમ કીધું? હવે સાંભળો એક એક વાત. ગઈકાલના દિવસે મહાવીર ભગવાનની અંતિમ દેશના છૂટી. હવે જીવોને તો નહોતી ખબર ને કે આજે અંતિમ દેશના છૂટશે, બધા તો જતા જ હતા ને. અંતિમ દેશના ગઈકાલે છૂટી. પોઈન્ટ સમજાય છે? હવે તીર્થંકરના કાળમાં, એટલે કે તીર્થંકરના જીવન દરમિયાન એક યોગ નિરોધની વાત આવે છે, સાંભળી હશે. યોગ નિરોધ એટલે 14મું ગણસ્થાન નહીં. યોગ નિરોધ એટલે 14મું ગણસ્થાન નહીં. અહીંયા યોગ નિરોધનો અર્થ કે જે દિવસથી યોગ નિરોધ ચાલુ થાય એ દિવસથી એમની દિવ્ય ધ્વનિ છૂટવાનું બંધ થઈ જાય. જે ત્યાં ઋષભદેવ ભગવાન યોગ નિરોધ થઈ ગયો 1 મહિના પહેલા. હા, 1 મહિના પહેલા દિવ્ય ધ્વનિ બંધ થઈ ગઈ, બરાબર છે? અને અહીંયા કે છે 2 દિવસ, આ 13 અને 13 ના દિવસે છૂટી અને પછી બંધ થઈ ગઈ 14 અને 14 ના પિછલી પહર એમ આવે છે, એટલે અમાવસ હજી ચાલુ નથી થઈ, અને એ ટાઈમે મહાવીર ભગવાન નિર્વાણને પામે. હવે મને એક એવું છે, કાલે મને સિરિયસલી એમ થતું હતું કે 30 વર્ષ સુધી જે જીવો દિવ્ય ધ્વનિ સાંભળવા માટે સમોષણમાં આવતા હોય અને એ 13 ના દિવસે વાણી બંધ થઈ ગઈ. ધન્ય તેરસ કેમ કે છે? બે કારણ છે. ધન્ય તેરસ કહેવાના પાછળ 2 કારણ છે. એક તો ધન્ય એ 13મો દિવસ, જે દિવસે જીવો આવે છે અને ભગવાનની વાણી સાંભળવાનો લાભ મળે છે. અને હજી એક, તમને લોકોને કદાચ આ નહીં બેસે, પરંતુ એવું પણ બની શકે કે 30 વર્ષ દરમિયાન કોઈ જીવ ના, આપણે ઘણી વાર કહીએ ને પરિવારમાં કે ફ્રેન્ડમાં કે આવો ને સ્વાધ્યાયમાં બહુ સરસ ચાલે છે, આવો ને બહુ સરસ, અને આવશું, ના આવું છે, બસ એકાદ મહિના પછી તો આવું છે કરીને કેટલો ટાઈમ નીકળી જાય ને ઘણા આપણા ફ્રેન્ડ્સ હોય કે આપણા રિશ્તેદાર હોય કે જે પણ, સમજાય છે? તો કે છે કે એવું પણ બન્યું હશે કે એ 13ના દિવસે, સમજાય છે, કોઈ જીવ પહેલી વાર સમોષણમાં આવીને દિવ્ય ધ્વનિ સાંભળવા માટે બેઠો અને બસ એ દિવસે દિવ્ય ધ્વનિ લાસ્ટ ખરી ને પછી ન ખરી. તો એવા જીવને કહે છે કે હું કેવો અભાગ્ય છું, સમજાય છે, કે આજ સુધી હું આવ્યો નહીં. તો કે છે કે ના, તું અભાગ્યો નથી. તે એક દિવસ શું? તે એક ટાઈમ 2 કલાક 24 મિનિટ, જે 2 કલાક 12 મિનિટ, અરે એ તો છોડો, તું 2 મિનિટ પણ દિવ્ય ધ્વનિ સાંભળીને એમાંથી એનો જે સાર છે ગ્રહણ કરીને તારું કાર્ય કરી શકવામાં સમર્થ છે, એટલે માટે તારી માટે તો આ 13 પણ કેવી થઈ ગઈ? ધન્ય થઈ. પોઈન્ટ સમજાય છે? ખ્યાલ આવે છે? હવે એક એક ઇમેજિન કરો એ જીવોની પરિસ્થિતિ. અને ઇમેજિન શું? આપણે જોયો કે આપણે કેવી રીતના દિવાળી બોલો આપણે કેવી રીતના મનાવીએ છીએ અને કેવી રીતના મનાવી જોઈએ. શું થયું હશે 14th દિવસે? આજનો દિવસ ગઈકાલે ભગવાનની વાણી છૂટી અને બંધ થઈ ગઈ. આજના દિવસે ભગવાનના દર્શન મળ્યા. ખાલી શું મળ્યું? શું મળ્યું ભગવાનના? શું મળ્યા? કે આજના દિવસે ભગવાનના દર્શન મળ્યા. આગમમાં આજના દિવસને રૂપ 14th નામથી કહેવામાં આવે છે. ખબર છે કોઈને? રૂપ 14. રૂપ 14 કેમ? કે આજે ભગવાનનું રૂપ જોવા મળ્યું. ખાલી જે પ્રભુની વાણી, ખબર નહીં મને તો સવારે એટલો ભાવ આવતો હતો, જે પ્રભુની વાણી 30-30 વર્ષથી છૂટતી હતી, અંતિમ તીર્થંકર શાસન નાયક મહાવીર ભગવાન, અને એ દિવસે એમના માત્ર આજના દિવસે માત્ર દર્શન મળ્યા. વાણી ન છૂટી. કેવું લાગ્યું હશે જીવોને? વિચાર કરો, કેવું લાગ્યું હશે જીવોને? કે પ્રભુ કેમ બોલતા નથી? કેમ દિવ્ય ધ્વનિ છૂટતી નથી? કેમ ઉપદેશ આપતા નથી? હવે આવું વાણી ક્યારે સાંભળવા મળશે? શું સ્થિતિ થઈ હશે? બોલો, રડી પડ્યા હશે જીવો. ખ્યાલ આવે છે? આખો દિવસ ભગવાનના દર્શન માટે આવતા હશે, પરંતુ વાણી ન ખરી. અને પછી એ આજના દિવસે રાતના પિછલી પહર, અંતિમ પહર આજના દિવસે રાતના અંતિમ પહર અને કાલ સવાર, એટલે એ રીતને સમજો કે મહાવીર ભગવાન પાવાપુરીથી નિર્વાણ પદને પામ્યા. તો આપણને બે દિવસ મેન તો આ, એ આપણને બહુ આપણને ભાવ આવવો જોઈએ કે આજે મૂળ ગ્રંથ કરતા કોણ છે? આવે છે ને, મૂળ ગ્રંથ કરતા તીર્થંકરની વાણી છે. ભગવાન વિતરાગી થયા, ભગવાન સર્વજ્ઞ થયા, લોકાલોક એમના જ્ઞાનમાં જણાયું, પરંતુ ઉપદેશ દ્વારા ભગવાને, અગર એ ઉપદેશ દ્વારા લોકાલોકને જાણ્યા પછી વસ્તુ સ્વરૂપની સ્વતંત્રતાનો ઉપદેશ ન આપ્યો હોત તો આપણા જેવા જીવોને ઉપદેશ મળત ક્યાં? આજે હજીને એક પ્રશ્ન. સાચા અર્થમાં જે આ વીર નિર્વાણ મહોત્સવ છે, એ સાચા અર્થમાં કોણે મનાવ્યો? બહુ સરસ, વેરી ગુડ. ખ્યાલ આવે છે? ક્યાં ગ્રહિત મિથ્યાત્વ ની દશામાં પડ્યા હતા? ક્યાં ઉપાદાન જાગ્યું અને ઇન્દ્રને વિકલ્પ આવ્યો અને એ ઇન્દ્રભૂતિ ગૌતમને લઈને આવ્યા, અને એ જીવ માનસ્તમ જોઈને, હમણાં કીધું ને, બહુ સરસ વાતો કહી ને પંડિતજીએ, કે માનસ્તમ જોઈને માન ગળી ગયું. તમને ખબર છે ને, માનસ્તમ જોઈને માન ગળી ગયું, અને સમ્યક દર્શનની પ્રાપ્તિ તો ત્યાં જ થઈ ગઈ. અને પછી સમોષણમાં આવે છે, ભગવાનને જોવે છે અને પછી એમને અંદરમાં નિર્ગ્રંથ દિગંબર દીક્ષા ધારણ કરવાનો ભાવ આવે છે, અને દીક્ષા ધારણ કરીને વસ્ત્ર આદિનો ત્યાગ કરીને જીવ 6th-7th ગુણસ્થાનમાં ઝૂલવા વાળા ભાવલિંગી સંત થઈ જાય. થોડા સમય પહેલા ક્યાં બેઠા હતા અને હવે દશા જોવો, પરિણામોની વિચિત્રતા જોવો, પરિણામોનો પુરુષાર્થ જોવો, ક્રમબદ્ધ પર્યાયની સ્વતંત્રતા જોવો. એક એક વાત આપણને શીખવા મળે છે. અને 6th-7th ગુણસ્થાનમાં ઝૂલવા વાળા ભાવલિંગી દિગંબર સંત થઈ ગયા. ત્રીજું જ્ઞાન પ્રગટ થઈ ગયું, મન પર્યાય જ્ઞાન પ્રગટ થઈ ગયું, અને પછી ભગવાનની વાણી ખીરી અને અંતર મુહૂર્તમાં દ્વાદશાંગની રચના કરી. બોલો, અને પછી બોલો, પછી શું થયું? ભગવાનની વાણી ખીરી અને અંતર મુહૂર્તમાં દ્વાદશાંગની રચના કરી, ઉપદેશ ગ્રહણ કર્યો, અને પછી જેટલો સમય મહાવીર ભગવાન અર્યંત અવસ્થામાં રહ્યા એટલો સમય તો રહ્યા. પછી મહાવીર ભગવાનને જે દિવસે નિર્વાણની પ્રાપ્તિ થઈ તો શું કર્યું હશે? થોડું રડવું તો આવ્યું હશે ને, કે મારા ગુરુ વયા ગયા. સમજાય છે? એ જ દિવસે સાંજના એ જીવે પુરુષાર્થ ઉપાડીને શુક્લ ધ્યાન દ્વારા શપક શ્રેણી માંડીને ગૌતમ સ્વામીએ એ દિવસે સાંજના જ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી લીધી. સાચા અર્થમાં દિવાળી કોને મનાવી? બોલો, ગુરુનો ખરો શિષ્ય કોણ? પોઈન્ટ સમજાય છે? ખ્યાલ આવે છે? એ રડવા ન બેઠા, દુઃખ ન કર્યું. અરે, રડવા ને દુઃખની વાત તો ક્યાં છે? તો ભાવલિંગી દિગંબર સંત ગંધર પરમાત્મા જ. વિચાર કરો, ખ્યાલ આવે છે? તો એ રીતે આખી વાત છે. હવે આપણું શું કર્તવ્ય છે? બોલો મમતાબેન. અહીંયા કે છે કે આપણા ધર્મ પિતા તો વયા ગયા, નિર્વાણ. અચ્છા, એક બીજી વાત, આ પર્વ દુઃખનો છે કે આ પર્વ આનંદનો છે? પૂછી શકું ને પ્રશ્ન? આ પર્વ દુઃખનો છે કે આ પર્વ આનંદનો છે? બોલો, આ પર્વ દુઃખનો છે અને આ પર્વ આનંદનો પણ છે. વધારે મને એમ લાગે કે દુઃખનો છે. ખ્યાલ આવે છે કેમ? કારણ કે આજના દિવસે 30 વર્ષથી જેવી રીતના 45 વર્ષ, ચલો અહીંયા તો 30 વર્ષ છે, ઓમ ધ્વનિ છે, કોઈ સવાલ જ નથી. 45 વર્ષ સુધી મને તો સવારના એક દ્રશ્ય યાદ આવતું હતું કે 45 વર્ષ સુધી ગુરુદેવ શ્રીએ સોનગઢમાં બેસીને આ તત્વની રેલમ છેલ કરી. 45 વર્ષ પછી ગુરુદેવશ્રીનો વિયોગ થયો, બીજે દિવસે સવારના સોનગઢમાં કેવું લાગ્યું હશે? કો કેવું વાતાવરણ હશે? કો જીવોને કેવું લાગતું હશે? કો કે 45 વર્ષ સુધી સવાર બપોર રાત ત્રણ ટાઈમ, એ પણ 3 ટાઈમ રાતના ચર્ચા થતી હતી ને, 3 ટાઈમ જે તત્વ આપણે કહીએ ને કે જે ધોધમાર તત્વની વર્ષા થઈ, ઉત્કૃષ્ટ તત્વ, ઉત્કૃષ્ટ પ્રયોજનની સિદ્ધિ કરવા વાળું તત્વ, એનું પ્રતિપાદન 45 વર્ષ સુધી જે થયું, બોલો એ દિવસે કેવું લાગ્યું છે? બીજે દિવસે સવારના કેવું લાગ્યું હશે? તો એવી જ સ્થિતિ અહીંયા થઈ હશે. ખ્યાલ આવે છે? લોકો એ દિવસે તો ખરેખર, તો મેં ગઈકાલે જ વાંચ્યું, ખરેખર એ દિવસે જે દિવસે નિર્વાણ પામ્યા, પહેલે દિવસે દિવ્ય ધ્વનિ બંધ થઈ ગઈ, બીજે દિવસે ખાલી દર્શન મળ્યા, અને ત્રીજે દિવસે તો ગયા, સમજાય છે, ત્રીજે દિવસે ગયા તો ભગવાન જ નહીં, મોક્ષ પદને પ્રાપ્ત થઈ ગયા. ઇન્દ્રો આવીને, દેવો આવીને નિર્વાણ કલ્યાણક મહોત્સવ મનાવે છે. આપણને આ બધી વાત એમ લાગે, બા આ બધું હવે અમને ખબર છે, હવે આ બધું અમે બહુ સાંભળ્યું છે, તમે કઈક સૂક્ષ્મ વાત કરો ને, વિચાર કરો. ઘણાને એમ થાય કે આ બધું અમને ખબર છે, આ બધું અમને ખબર છે, ખબર છે, પણ ભાવમાં કેટલું આવ્યું? કહો, ગઈકાલે કોને યાદ કર્યું? કોના આત્માથી આંસુ ગયા કે ઓ આજના દિવસે મહાવીર ભગવાનની વાણી અંતિમ કરી હશે? સમોષણ વિખરાઈ ગયું, ભગવાન ચાલ્યા ગયા નિર્વાણ, અરે લાડુની લાડુ, નિર્વાણ લાડુ ચડાવ ને, નિર્વાણ લાડુની પાછળનું શું મહત્વ છે? સામાન્ય ગુરુદેવશ્રીના પ્રવચન બધું છે, એમાં બધું આવ્યું છે. કેટલી ગજબની વેબસાઇટ બનાવી છે પારલાજીન મંદિરની, વિતરાગવાણી.com, બધું તમે જુઓ તો તમને ખબર પડે એટલું સિસ્ટમેટિક કામ છે એમાં, એટલું સિસ્ટમેટિક કે એક 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 પર્વ, એના નામ અને એના અંદર ગુરુદેવશ્રીના પ્રવચન, અને જેટલી વાર ગુરુદેવશ્રી વીર નિર્વાણ કલ્યાણક મહોત્સવ વિશે બોલ્યા છે, 2 મિનિટ 4 મિનિટ 5 મિનિટ, 50 પ્રવચન એવા છે કે જેના ઉપર ગુરુદેવશ્રી નિર્વાણ મહોત્સવ પર બોલ્યા છે. તમે ખોલીને જોયો તો તમને ખબર પડે કેટલું કામ થયું છે. આપણે ખોલીને જોતા નથી. મેં કાલે આખું વાંચ્યું, એક 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 બે મિનિટ 4 મિનિટ 5 મિનિટ, જ્યારે 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 પણ ગુરુદેવશ્રી, કોઈ પણ જે શાસ્ત્ર ચાલતું હોય અને દિવાળીનો દિવસ હોય તો એ દિવસે ગુરુદેવશ્રી 2 મિનિટ 5 મિનિટ બોલે ને, તો એ કેટલા બધા પ્રવચન છે. લાડુ 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 લાડુ, જલ્દી લાસ્ટ પોઈન્ટ, શું છે લાડુ? લાડુ ચડાયું, લાડુ ચડા, નિર્વાણ લાડુ ચડાવવાના ને, શું છે એની પાછળનું મહત્વ? અરે એ દિવસે જ્યારે સમાચાર આવ્યા કે ભગવાન નિર્વાણ પદને પ્રાપ્ત થઈ ગયા, લોકો ઘરમાં ત્યાં સવારના ઠંડીનો ટાઈમ હતો, લાડુ બનાવતા હતા, હાથમાં જે હતું ને એ લઈને બધા ભાઈ ગયા. અને સાંભળજો ધ્યાનથી, જે હાથમાં હતા લાડવા, જે પણ હતું હાથમાં લઈને ભાગ્યા, અને ભાગે છે અને જોવે છે કે ઓ ભગવાન તો નિર્વાણ પદને પ્રાપ્ત થઈ ગયા, વયા ગયા, અને ત્યાં જ છૂટી. આમ આશ્ચર્ય થાય તો જે હાથમાં છૂટી જાય કે નહીં? અરે બોલો, આશ્ચર્ય થાય તો જે હાથમાં છૂટી જાય ને, તો જે હાથમાં લાડવા હતા એ છૂટી ગયા, અને છૂટી ગયા તો ત્યારથી પ્રથા શું ચાલુ થઈ ગઈ? પોઈન્ટ સમજાય છે? એક એક પાછ, એક એક નું મહત્વ સમજો. હવે એની બદલે હવે લાડુ, તો કારણ કે તેરા પંથ આમનાયમાં, સાંભળજો, દિગંબર તેરા પંથ આમનાય જે ગુરુદેવશ્રીએ જે સ્વીકાર્યો, અને જે તેરા પંથ આમનાય છે એમાં કોઈ પણ બનાવેલી વસ્તુ ભગવાનની સામે મંદિરમાં ન ચડાવાય. એટલે પછી શું સિસ્ટમ થઈ ગઈ? નારિયેલની, નારિયેલનો ગોળો. હવે એના 3 ઇમ્પોર્ટન્ટ મહત્વપૂર્ણ એ સિગ્નિફિકન્સ છે. શું છે? નારિયેલના ગોળાનો 3 ઇમ્પોર્ટન્ટ સિગ્નિફિકન્સ છે કે એ બરફી હોય ને તો એનો તો એન્ડ અને સ્ટાર્ટ હોય ને, કોર્નર્સ. નારિયેલ છે, નારિયેલ તો એનો એન્ડ નથી ને સ્ટાર્ટ નથી. ક્યાંથી ચાલુ થાય નારિયેલ? ક્યાંથી ચાલુ થાય? તો શું પ્રતીક છે? કે જેમ નારિયેલની શરૂઆત નથી, નારિયેલનો અંત નથી, એવી રીતના આત્મા તત્વ અનાદિ અનંત છે, એની શરૂઆત નથી અને એનો અંત નથી. પોઈન્ટ સમજાય છે? એક 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 વસ્તુ સમજવાની છે. પછી બીજી વસ્તુ જેવી રીતના લાડુની વાત લઈએ, ચડાવાય તો નહીં, પરંતુ જે આમ છૂટા છૂટા દાણા હોય એને લાડુ નહીં કહો, બંધાય ને બંધાય, અને પછી એને તમે બાંધો તો એ શું કહેવાશે? તો એવી રીત સમજાયું? એવી રીતના અનંત ગુણોનો અભેદ પિંડ એ જ્ઞાયક ભાવ છે. સમજાય છે? નારિયેળની વાત તો કરી ને, ખ્યાલ છે? ત્રણેય ઇમ્પોર્ટન્ટ, એટલે લાડુ નારિયેળ બધું મળીને ત્રણ વાત છે. અને ત્રીજી વાત કે જેવી રીતના નારિયેળ મીઠો છે કે લાડવો પણ મીઠો છે, એને ખાઈને આપણે કેવા થઈ જઈએ લૌકિકમાં? તો કે સંતુષ્ટ થઈ જઈએ, તૃપ્ત થઈ જઈએ. એવી રીતના અંદરમાં આવો ચૈતન્ય ગોળો, ચૈતન્ય તત્વ. અને ગુરુદેવ તો કહે છે ને કે એ નારિયેળ પણ કેવું, છાલ કાઢી હોય પછી એની જે બીજી છાલ હોય પછી જે રાતર હોય બધું કાઢીને એ સફેદ ગોળો. એવી રીતના ચૈતન્ય તત્વ દ્રવ્ય કર્મ, ન કર્મ અને ભાવ કર્મ થી અત્યંત ભિન્ન એવો જ્ઞાયક ભાવ છે. પોઈન્ટ સમજાયું? ખ્યાલ આવે છે? તો આપણે હવે આપણે સાચા અર્થમાં કેવી રીતના નિર્વાણ, વીર નિર્વાણ મહોત્સવ આપણે કેવી રીતના મનાવશું? બોલો અમીબેન, શું કરશો? હવે વિચાર કરજો કે આપણે આપણે કેવી રીતના મનાવીએ છીએ. મીઠાઈઓ બનાવીએ, નાસ્તા તો જોયે ને, દિવાળીના નાસ્તા હોય ને, દિવાળીના નાસ્તા, બોલો. અને પછી સાફ સફાઈ ઘર, દિવાળી આવી એટલે આજે મંદિર કેમ નહોતા આવ્યા? અરે ભાઈ, હમણાં હવે તમે છે ને 2-4 દિવસ તો હમણાં શું ચાલે છે? ખ્યાલ આવે છે? નાસ્તા બની રહ્યા છે, સાફ સફાઈ થઈ રહી છે, આ થઈ રહ્યું છે, તે થઈ રહ્યું છે, ખ્યાલ આવે છે? સાફ સફાઈ કરવી છે ને તો શેની સાફ સફાઈ કરવી જોઈએ? તો કે અંદરમાં જે રાગાદી ભાવ છે, રાગાદી ભાવની સાફ. શરીરને સ્વચ્છ રાખીએ છે, ઘરને સ્વચ્છ રાખીએ, ગાડીને સ્વચ્છ રાખીએ, બધું મેન્ટેન કરીએ, બધું બરાબર જોઈએ, અમને બધું અમારું એકદમ બધું કેવું હોય, બધું અપ ટુ ડેટ, બધું ચોખ્ખું, બધું એકદમ સરસ એકદમ. અને અહીંયા અંદરમાં પ્રતિ સમયે પોતાના જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માને ભૂલીને કીધું ને, જે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા હર સમય તારી જ્ઞાનની પર્યાયમાં અનુભવમાં આવી રહ્યો છે, ને તું કે છે કે મને જણાતો નથી, મને અનુભવમાં આવી રહ્યો નથી, મને એનું જ્ઞાન થતું નથી, એવા જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માનો નિર્ણય કરવા માટે આ પર્વ આવે છે. આત્મર્તિ માટે તો હરેક દિવસ એક પર્વ છે. આત્મર્તિ માટે હરેક દિવસ એક ઉત્સવ છે. એની વિશુદ્ધતા અંદરમાં વધવી જોઈએ. કાલ કરતા આજે મારી વિશુદ્ધતા વધે, ધંધો કેવો વધે એમ જોઈએ ને, પ્રોગ્રેસ, બિઝનેસ વધે એવી ભાવના, પ્રોફિટ વધે, સેલ વધે એવી ભાવના. તો અહીંયા કહે છે કે પોતાના પ્રણામમાં આ પ્રકારની વિશુદ્ધતા વધવી જોઈએ. પ્રેક્ટિકલ નહીં કરીએ, ભાવ ભાષણ નહીં કરીએ, તત્વ નિર્ણય નહીં કરીએ, તો આમ નામ કોરા અહીંયાથી વયા જશું, જે અનંત વાર સમોષણમાં જઈને આપણે કોરા ને કોરા પાછા આવ્યા. પોઈન્ટ સમજાય છે? શુભ ભાવના બળ પર એકાદ ભાવ સ્વર્ગાદીનો મળી ગયો, પરંતુ એમાં કોઈ દમ નથી. કેટલી વાત કરી, મિથ્યાત્વ એ સૌથી મહાભયંકર પાપ છે. જ્યાં સુધી મિથ્યાત્વનો ભાવ નથી થતો અને સ્વરૂપની અંદરમાં શ્રદ્ધા નથી થતી કે ખરેખર હું કોણ છું, ત્યાં સુધીના જીવ મોક્ષ માર્ગમાં એક કદમ પણ આગળ નથી વધતો. ભાવ ભાષણ કરો, અરે આયુષ ક્યારે પૂરું થઈ જશે, ભાવ ક્યારે ખતમ થઈ જશે, સહયોગ ક્યારે છૂટી જશે, અરે છૂટી જશે છોડો, આ સહયોગ છે એમાં ક્યારે બદલાવ આવી જશે, ક્યારે ફેરફાર આવી જશે, ઇન્દ્રિયો શિથિલ થઈ જશે, ક્ષયક્ષમ જ્ઞાન વયું જશે, ભૂલી જશો, મેમરી લોસ, આ બીમારી, અરે ભયંકરમાં ભયંકર ઉદય આવી જશે. તત્વ જ્ઞાન અને તત્વ નિર્ણય નહીં હોય તો ઉભા નહીં રહી શકે. સમજાય છે? ખ્યાલ આવે છે? તત્વ નિર્ણય અને તત્વ જ્ઞાન નહીં હોય તો ઉભા નહીં રહી શકે. આ ઉદયથી હું ભિન્ન છું, આ કર્મથી ભિન્ન છું, આ દ્રવ્ય કર્મથી ભિન્ન, નો કર્મથી ભિન્ન, અરે એક સમયના ભાવ કર્મથી પણ ભિન્ન. પ્રદેશ ભિન્નતા કહી દીધી, ભાઈ તું ભિન્ન છે એનાથી, એ તારામાં છે નહીં, એવો જ્ઞાયક ભાવ તું છે એની અંદરમાં પ્રતીતિ થવી જોઈએ. જો આપણી પાસે 5 મિનિટ છે, થોડીક ચર્ચા, હું ખાલી આનું એક બેસ બનાવું છું, પછી આપણે નેક્સ્ટ ટાઈમ એની ચર્ચા કરશું. 20મું સૂત્ર, આપણે 20મું સૂત્ર પ્રારંભ કરવાનું છે. 19 નંબરના સૂત્ર સુધી ગયા વખતે આપણે ચર્ચા કરી હતી તત્વા સૂત્રમાં. 19 નંબરના સૂત્ર સુધી ચર્ચા આવી હતી અવગ્રહની, વ્યંજન અવગ્રહ અને અર્થાવગ્રહ, બરાબર છે? એની આપણે લાસ્ટ ટાઈમ ચર્ચા કરી હતી. હવે 20મા સૂત્રની ચર્ચા આપણે પ્રારંભ કરીએ છીએ. ભૂમિકા નથી બાંધતી ને તો સમયમાં જ વયો જશે. ખાલી આનો વિષય બતાવું છું કે આમાં શું શું વિષય આવવાનો છે. આ 20મું આખું સૂત્ર એ શ્રુત જ્ઞાન પર છે. મતિ જ્ઞાનની ચર્ચા થઈ ગઈ ને, મતિ જ્ઞાનની ચર્ચા થઈ ગઈ, હવે શ્રુત જ્ઞાનની ચર્ચા પ્રારંભ થાય છે. એક સૂત્ર આચાર્ય દેવે શ્રુત જ્ઞાન ઉપર લખ્યો. એના પછી હવે અવધિ જ્ઞાન, મનપર્યાય જ્ઞાન, કેવળ જ્ઞાન એ બધા સૂત્ર પછી પ્રારંભ થશે અને છેલ્લે પછી નય સંબંધીના સૂત્ર આવશે. 33 સૂત્ર છે આ અધિકારમાં. પહેલો અધ્યાય છે એમાં 33 સૂત્ર છે, બરાબર. આપણે 20 નંબરના સૂત્ર પર આવ્યા છે. આમાં શ્રુત જ્ઞાનનું વર્ણન કરે છે. જો આમાં એક અર્થ છે એ વાંચીશું, એના પરથી ખ્યાલ આવશે. શ્રુત જ્ઞાન મતિ જ્ઞાન પૂર્વક થાય છે. સમજાયું શું કીધું? શ્રુત જ્ઞાન મતિ જ્ઞાન પૂર્વક થાય છે. શું ડિફરન્સ છે મતિ જ્ઞાનમાં અને શ્રુત જ્ઞાનમાં? 2 મિનિટ વાત કરીએ આપણે. મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનમાં શું અંતર છે? બે છે જ્ઞાનની પર્યાય. એક વસ્તુ સમજો, મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનની જેટલી મહિમા છે, સમજાય છે, એના કરતા અનંત ગુણી મહિમા સમજો કેવળ જ્ઞાનની, અને કેવળ જ્ઞાન કરતા અનંત ગુણી મહિમા સમજો કેવળ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માની. આ પોઈન્ટ નહીં ભૂલતા, સમજાય છે. કારણ કે આ બધી જ્ઞાનની દશા છે, આ એક સમયની અવસ્થા છે. જેવી રીતના વાત કરી ને કે ધ્રુવનો નિર્ણય ધ્રુવમાં નથી થતો, ધ્રુવનો નિર્ણય પર્યાયમાં થાય છે. તે પર્યાય નિર્ણય કરે છે, એ પર્યાય મુખ્ય ગૌણ કરે છે, એ પર્યાય હેગે ઉપાદેયનો નિર્ણય પર્યાય કરે છે, મુખ્ય ગૌણ પર્યાય કરે છે, લક્ષ્ય પર્યાય કરે છે, વેદન પર્યાયમાં થાય છે, પણ કાર્ય પર્યાયમાં થાય છે, પુરુષાર્થ પર્યાયમાં ઉપડે છે, 5 સમવાય પર્યાયમાં લાગુ પડે છે, ષટકારક પર્યાયમાં લાગુ પડે છે. પોઈન્ટ સમજાય છે? તો એટલે માટે આની મહિમા અને આની વાત કરવામાં આવે છે. 2 વાત આવશે ને, જે નિર્ણય કરવા વાળી દશા છે એની વાત, અને જેનો નિર્ણય કરવાનો છે એની વાત. આ 2 વાતનું વર્ણન જીનાગમમાં આવ્યું છે. તો આપણે હમણાં એ 2 વાત કરી રહ્યા છે સાથે સાથે. તો મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, આપણી પાસે કયું જ્ઞાન છે? આપણી પાસે હમણાં કયું જ્ઞાન છે? મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન છે ને. તો આપણે આત્માનો નિર્ણય, જે જ્ઞાન સ્વભાવી આત્મા છે, જે આ બધી પર્યાયોથી પાર છે, એવા આત્માનો નિર્ણય આપણે શેમાં કરશું? મતિશુદ્ધ જ્ઞાનમાં જ કરશું ને. મતિશુદ્ધ જ્ઞાન જ આત્માનો નિર્ણય કરશે ને. મતિશુદ્ધ જ્ઞાન એટલે જે જ્ઞાનનો ઉગાડ, એકદમ ઇઝી ભાષામાં સમજો તો જે જ્ઞાનનો ઉગાડ આપણને પ્રાપ્ત થયો છે, જે સંઘની પંચેન્દ્રિય સંબંધી જ્ઞાન આપણને પ્રાપ્ત થયું છે, એ જ્ઞાનમાં જ તત્વનો નિર્ણય થશે. એ જ્ઞાનમાં થશે એટલે જ્ઞાન કરશે. પોઈન્ટ સમજો, એ જ જ્ઞાન તત્વનો નિર્ણય કરશે. એ જ્ઞાન બધેથી લક્ષ્ય હટાવીને પોતાનું લક્ષ્ય કરશે. એ જ્ઞાન બધાની મહિમા છોડી પોતાની મહિમા કરશે. એ જ્ઞાન બધાને ગૌણ કરી પોતાને મુખ્ય કરશે. આ મુખ્ય ગૌણની પદ્ધતિ શેમાં છે? તો કે જ્ઞાનમાં છે. કયા જ્ઞાનમાં છે? તો કે શુદ્ધ જ્ઞાનમાં છે. હવે જો એનો ડિફરન્સ, મતિ જ્ઞાન વિશુદ્ધ છે. ડિફરન્સ લગાવું છું, મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન વચ્ચે 6-7 પોઈન્ટ છે. મતિ જ્ઞાન વિશુદ્ધ છે, તો શ્રુત જ્ઞાન મતિ જ્ઞાન કરતા વધારે વિશુદ્ધ છે. હમણાં સુધી આપણે મતિ જ્ઞાનના ગાણા ગાતા હતા, એ તો જે દીકરાના લગ્ન હોય દીકરા નહીં એવું હોય ને, પણ સમજાય છે. તો હમણાં સુધી આપણે મતિ જ્ઞાનની મહિમા કરતા હતા, હવે આપણે શુદ્ધ જ્ઞાનની મહિમા કરશું. કે મતિ જ્ઞાન કરતા શુદ્ધ જ્ઞાન વધારે વિશુદ્ધ છે. પહેલો પોઈન્ટ, મતિ જ્ઞાન વિશુદ્ધ છે, પરંતુ મતિ જ્ઞાન કરતા શુદ્ધ જ્ઞાન વધારે વિશુદ્ધ છે, વધારે પ્રબળ છે. પોઈન્ટ સમજાય છે? બીજો પોઈન્ટ, મતિ જ્ઞાન વેરી ઇમ્પોર્ટન્ટ, એકદમ બેસિક આ ડિફરન્સ છે. મતિ જ્ઞાન 5 ઇન્દ્રિય અને મનના માધ્યમથી થાય છે. પરલક્ષી વાત કરું છું, સ્વલક્ષીમાં તો કોઈ ઇન્દ્રિય મનનું અવલંબન નથી, સમજાય છે ને. 2, યા તો પરલક્ષી યા તો સ્વલક્ષી. તો પરલક્ષીની વાત કરીએ તો મતિ જ્ઞાન 5 ઇન્દ્રિય અને મનના નિમિત્તથી થાય છે. અને શુદ્ધ જ્ઞાન, મમતાબેન, શુદ્ધ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન મતિ જ્ઞાન પૂર્વક થાય, બરાબર છે. મતિ જ્ઞાન કરતા વિશુદ્ધ છે, બરાબર છે. પણ શુદ્ધ જ્ઞાન, તો કે મતિ જ્ઞાન 5 ઇન્દ્રિય અને મનના નિમિત્તથી થાય, પણ શ્રુત જ્ઞાન ખાલી મનના નિમિત્તથી થાય. વાંચજો ટીકામાં બધી વાતો છે. 20 નંબરના સૂત્રની ટીકા, રામજી બાપુજીની ટીકા, 20 નંબરના સૂત્રની ટીકા વાંચજો. મતિ જ્ઞાન 5 ઇન્દ્રિય અને મનના નિમિત્તથી થાય છે, અને શ્રુત જ્ઞાન માત્ર મનના નિમિત્તથી થાય છે. શ્રુત જ્ઞાનમાં વિચાર, સમજાય છે, જે નિર્ણય, જે વિચાર ચાલે છે ને, વિચાર, કોઈ પણ વાત સાંભળી, તત્વની વાત કરું છું, લૌકિક વાતના વિચારની વાત નથી કરતો. આપણે આખા દિવસ એના વિચારોમાં પડ્યા હોય છે, બોલો, આખા દિવસ એના વિચારોમાં પડ્યા, આખા દિવસ અમને બહુ વિચાર આવે, બહુ વિચાર, અને પાછો એને રોગ પણ છે ને, વિચારવાયુ, શું કહેવાય એને, વિચારવાયુ એટલે ઊંઘ ના આવે, ઊંઘ ના આવે, બધું ડિસ્ટર્બ થઈ જાય. કેમ? કારણ કે બહુ વિચાર ચાલે. સેના વિચાર ચાલે ભાઈ તને? ના ના, સેના વિચાર ચાલે છે? વિચાર ચાલવા એ બહુ સારી વાત છે, વિચાર ચાલવા એ બહુ સારી વાત છે, એ શુદ્ધ જ્ઞાન નું કાર્ય છે. પરંતુ સેના વિચાર ચાલે છે એ તો કે? અરે અમને ધંધાના વિચાર, અરે અમને માર્કેટ એટલી ડાઉન છે, નહીં. સેના વિચાર ચાલે છે? ઇકોનોમી બહુ ખરાબ છે, સેના વિચાર ચાલે છે? પોલિટિશિયન નું આ છે, સેના વિચાર ચાલે? ઘરમાં આમ થઈ ગયું, શરીરમાં આમ થઈ ગયું, હવે આ રોગ આવ્યો, હવે શું કરશું, આમ થાય છે, તેમ થાય છે, સેના વિચારમાં પડ્યો છે તું? એ તો કે. જે પરદ્રવ્ય તારા અસ્તિત્વમાં નથી, જે પરદ્રવ્ય અસદભૂત છે, જે પરદ્રવ્ય તારામાં સદભાવ રૂપે નથી, જે પરદ્રવ્ય સાથે અત્યંત ભાવ છે, અને અહીંયા કહી દીધું રાગ સાથે અત્યંત ભાવ છે, તો એવો જ્ઞાન સ્વભાવી આત્મા છે. અને તું સેના વિચારમાં પડ્યો છે? તું સેના કર્તૃત્વમાં પડ્યો છે? તું સેના એકત્વ અને અહંકારમાં પડ્યો છે? એ તો વિચાર કરો. અને આ વિચાર કરવાની જે સામર્થ્ય છે કેટલી દુર્લભ છે તો બધાને ખબર છે ને, કેટલી દુર્લભ છે. કે નિગોથી લઈને અસંગની સુધી, અસંગની પંચેન્દ્રિય સુધીના જીવોને તો આવી વિચાર કરવાની, તત્વ નિર્ણય સંબંધી વિચાર કરવાની ક્ષમતા જ નથી. કેટલા જીવો આવી ગયા નિગોથી લઈને અસંગની પંચેન્દ્રિય જીવોમાં? મેજોરિટી ઓફ ધ જીવો આવી ગયા. સંઘની પંચેન્દ્રિય કેટલા છે એની સામે? સંઘની પંચેન્દ્રિય ઉપમા બી કેટલા છે? સંઘની પંચેન્દ્રિય કેટલા છે એની સામે? કેટલી કેટલી સરસ ઉપમા કરીને વાત બતાવી છે કર્ણાનિયોગમાં. આપણે વાત કરી હતી ને ઉપમા, અરે રૂપાબેન, નિગોદ નામ જીવો હોય ને, એક એક ઇમેજિન કરો નિગોદના જીવ, એને તમે આમ જેટલા તમારાથી લઈ શકાય એટલા જીવો તમે નિગોદ ના લો, એક ઇન્દ્રિય ના લો, સમજાય છે? અને એને તમે આમ બહાર કાઢીને આમ મૂકો, અને અહીંયાથી તમે એક ત્રસ જીવ કાઢો. કેટલા? એક. અહીંયાથી કેટલા કાયડા? બહુ બધા. અહીંયાથી એક, અહીંયાથી બહુ બધા, અહીંયાથી એક, અહીંયાથી બહુ બધા, અહીંયાથી એક. એમ કરતા 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 અહીંયાના જીવો ખતમ થઈ જશે, પરંતુ તો પણ અહીંયાના જીવો અનંત રહેશે. આપણને કલ્પના નથી આપણે ક્યાંથી નીકળીને, ક્યાંથી ક્યાં પસાર થઈને, ક્યાં આવીને, ક્યાં બેઠા છે અને શું સાંભળી રહ્યા છે, આપણને વાતની કલ્પના નથી. તે વિચાર, જે વિચાર તત્વ નિર્ણય કરવા માટેનો જે અવસર મળ્યો છે આખા દિવસમાં, ઓનેસ્ટલી પૂછો, અહીંયા બેઠા હો, સાંભળતા હો બરાબર છે, એક બે કલાક આખા દિવસમાં ઓનેસ્ટલી ઈમાનદારીથી પોતાને પૂછજો, આખા દિવસમાં તત્વ નિર્ણયના વિચાર કેટલા ચાલે છે? હું કોણ છું? મારું શું સ્વરૂપ છે? ખરેખર હું અકર્તા છું? ખરેખર આ શરીર આદિની ક્રિયાનો કરતા નથી? ખરેખર એનાથી હું ભિન્ન, એક સમયની પર્યાયથી હું ભિન્ન? હવે આ બધી વાતો આપણને સામાન્ય, આપણને લાગે બરાબર છે, પર્યાયથી ભિન્ન, પર્યાયથી ભિન્ન તને લાગે છે? તને એનો અનુભવ થયો? તને એનું ભાવભાષણ થાય છે? તને એની મસ્તી ચડે છે? મેન એ છે એનું ભાવભાષણ થવું છે, લાગવું જોઈએ પર્યાયથી ભિન્ન, એવો જ્ઞાયક ભાવ છે. તો એ જે વિચાર કરવાની જે સામર્થ છે, એ સામર્થ શેમાં છે? શ્રુત જ્ઞાનમાં. અને આવો તત્વ નિર્ણય કરવાની જે વિચાર કરવાની સામર્થ છે, એ છે સંઘની પંચેન્દ્રિયજી. તો બીજો પોઈન્ટ શું આવ્યો? મતિ જ્ઞાન. ચલો પૂરું કરું છું, સમય થઈ ગયો. મતિ જ્ઞાન પાંચ ઇન્દ્રિય અને મન પૂર્વક, અને શ્રુત જ્ઞાન બરાબર છે. હવે આગળ મતિ જ્ઞાન, મતિ જ્ઞાન હવે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. મતિ જ્ઞાન પ્રમાણના દ્રવ્યને પકડે છે, ત્રીજો પોઈન્ટ. અને શ્રુત જ્ઞાન માં પ્રમાણ અને નયના ભેદ છે. નયના ભેદ શેમાં છે? પાંચ જ્ઞાનમાંથી નય, નય આ બધું બધાને ખબર છે. પાંચ જ્ઞાનમાંથી નયના ભેદ શેમાં છે? નય શ્રુત જ્ઞાન. અને નય એટલે સમજાયું? નય એટલે સમજાયું? આખું જે મુખ્ય ગૌણ કરીને જે વાત આવે, સમજાય છે? મુખ્ય અને ગૌણની જે વાત આવે એ નય જ્ઞાન છે. તો શ્રુત જ્ઞાન, શ્રુત જ્ઞાન પ્રમાણ અને નય રૂપ છે, અને મતિ જ્ઞાન પ્રમાણના વિષય. જે પણ તમારે પહેલા સાંભળ્યું એ પ્રમાણનો વિષય પકડાશે, અને પછી એમાંથી મુખ્ય ગૌણ કરીને વાત કરશો તો એ શું છે? તો કે શ્રુત જ્ઞાન છે. બરાબર. લાસ્ટ એક પોઈન્ટ કહી દઉં, ચલો ઠીક છે. હવે બીજા પોઈન્ટ છે પણ એને આપણે નેક્સ્ટ ટાઈમ લેશું. નેક્સ્ટ ટાઈમ આપણે આની ઘણી બધી ચર્ચા કરવાની છે. ટીકામાં ઘણા બધા ભેદ પ્રભેદ શ્રુત જ્ઞાનના આવ્યા છે. ભાવ શ્રુત જ્ઞાન અને દ્રવ્ય શ્રુત જ્ઞાન આ એક ભેદ છે. અક્ષરાત્મક શ્રુત જ્ઞાન, અનક્ષરાત્મક શ્રુત જ્ઞાન આ બીજો ભેદ છે. અને ત્રીજો ભેદ શું છે? તો કે ત્રીજો ભેદ છે શ્રુત જ્ઞાન સંબંધી પ્રમાણમાં. એક બહુ સુંદર બે પ્રકારના પ્રમાણની અહીંયા વાત કરી છે, તો એ સ્વાર્થ પ્રમાણ અને પરાર્થ પ્રમાણ. તો એ પ્રમાણે ત્રણ પ્રકારથી ભેદ પ્રભેદની વાત કરીને આપણે શ્રુત જ્ઞાનની વાત કરીને પછી આગળ વિષય લેશું. निज निधि निज में बताही यह अनंत उपकार है। इसके लिए जिन वाणी मात को वंदना शत बार है। इसके